నమోరియంతానం రమో సిద్ధానం రమోరణిధానం రమో అజ్ఞానం నమోలోయే సౌసావూనం. ఆత్మానుశాసన గ్రంథ విరాజమాన છે. બધા આપણે સાથે મંગલાચરણ કરશું. શ્રી જીનશાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર આત્મહિત ઉપદેશથી કરે મંગલાચાર. અનુક્રમિકા છે એની પછી પેલું સ્ટેજ છે બન્યું. तो ये दिन शासन में आत्मा अनुशासन श्रुत जाकि दुख हारी सुख सारी साची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य कर उपासना. ऐसे सारे शास्त्र को प्रकाश अस जीवानी को बने उपकार नाश मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि के भूत अर्थ भाषना जाते मंद बुद्धि के भूत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन्हें अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन बता साथे गाजू स्क्रीन पर आगे क्यूशन. हे आत्मन सो दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी सुखकारी रचना करता मधुर विपाकी उपदेशाम यदि कटु विभाषित हो कटु औषधि ग्राह करो किंचित दूर भय भीत न हो किंचित दूर. आत्मानुशासन ग्रंथ विराजमान छे. गुणभद्र आचार्य देव द्वारा रचित अने पंडित टोडरजी द्वारा रचित आनी जे भाषा टीका छे अद्भुत ग्रंथ सरल भाषा ज्ञान अने જે વૈરાગ્યની અનુપમ સંધિ દર્શાવનાર એક એક ગાથામાં તત્વ વૈરાગ્ય અને જે નિર્ગ્રંથ માર્ગની મહિમા છે એ મહિમા અને અનાદિકાળથી આપણે જે ભૂલ કરી રહ્યા છે જેના કારણે આપણે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે એનું પણ કારણ બહુ અદભુત મૂળ કારણ સંસારનું એ દર્શાવી રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ 182 નંબરની ગાથા જે વૃક્ષનું ઉદાહરણ હતું એના માધ્યમથી આપણે એની ચર્ચા કરી હતી. રાગ દ્વેષ કા મૂળ કારણ 182 આના ઉપર આપણે ચર્ચા કરી ચુક્યા છે. 182 ગાથા જેમાં રાગ દ્વેષ નું મૂળ કારણ શું છે તો કે રાગ દ્વેષ નું મૂળ કારણ છે મિથ્યાત્વ મોહ ભાવ અજ્ઞાન ભાવ એ મૂળ કારણ અહીંયા દર્શાવ્યું. અને ઉદાહરણ બહુ જ સરસ આપ્યું છે. પ્રચલિત ઉદાહરણ આપણે ઘણા બધા વિદ્વાનોના માધ્યમથી ગુરુજીના પ્રવચનમાં પણ આ ઉદાહરણ બહુ આવે છે કે જેમ જે ઝાડ હોય એને ઉખેડી ફેંકવું હોય તો એને મૂળમાંથી ઉખેડવું પડે તો એ નષ્ટ થશે. અધરવાઇઝ શું થશે ઉપર ઉપરથી અગર પાંદડા છે ફળ છે ફૂલ છે ડાળીઓ છે અને એ બધાને આપણે ઉપર ઉપરથી તોડશું તો શું થશે તો કે થોડા સમયમાં એ પાછું ઉઠશે. મૂળમાંથી નષ્ટ નહીં થઈ જાય. મૂળમાંથી નષ્ટ કરવાનો ઉપાય શું છે કે એને જળમાંથી ઉખેડી ફેંકવું એ એનો ઉપાય છે. તો એ રીતે જે રાગ દ્વેષના પ્રણામ છે એ રાગ દ્વેષના પ્રણામનો અંત એ રાગ દ્વેષના પ્રણામનો સર્વથા અભાવ એ રાગ દ્વેષના પ્રણામનો સર્વથા ક્ષય કેવી રીતે થશે ક્યારે થશે કે સર્વ પ્રથમમાં પ્રથમ જયારે મિથ્યાત્વનો ભાવ થશે ત્યારે રાગ દ્વેષના અભાવની શરૂઆત થશે. રાગ દ્વેષનો અભાવ એક સાથે નહીં થાય. રાગ દ્વેષનો અભાવ સાથે નહીં થાય. રાગ દ્વેષનો ભાવ તો ક્રમે થશે પરંતુ અભાવ થવાનું ચાલુ ક્યારે થશે કે જયારે મિથ્યાત્વનો ભાવ થશે ને ત્યારે રાગ દ્વેષના અભાવનો ક્રમ ચાલુ થશે. પોઈન્ટ સમજાય છે. તો સંસારનું મૂળ કારણ શું છે રાગ દ્વેષ નથી. સંસારનું કારણ કોઈ ફર્ક દ્રવ્ય નથી, સંસારનું કારણ કોઈ ઉદય નથી, સંસારનું કારણ અંદરમાં જીવની જે શ્રદ્ધાની જે અભિપ્રાયની જે ભૂલ ચાલે છે એ જ ખરેખર સંસારનું મૂળ કારણ છે અને એ છે મિથ્યાત્વ. ત્રણ શબ્દો સમજાય છે, મિથ્યાત્વ, રાગ અને દ્વેષ. શું અંતર છે શહેરી ભાઈ મિથ્યાત્વમાં, રાગમાં અને દ્વેષમાં? આ ત્રણ શબ્દ કેટલી વાર સાંભળ્યા હશે? ઘણી બધી વાર સાંભળ્યા હશે ને. તો આના વચ્ચે અંતર છે, બહુ બહુ મોટો અંતર છે. મિથ્યાત્વ છે એ શ્રદ્ધાની વિપરીતતા છે અને રાગ દ્વેષ છે ચારિત્રનો વિકાર છે. જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નહીં થાય ત્યાં સુધી ચારિત્રનો વિકાર અભાવ નહીં પામે. પોઈન્ટ સમજાય છે? આપણે અપૂર્વ અવસરમાં પણ બહુ વિસ્તારથી લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી કે આત્માની અરુચિનું નામ ખરેખર મિથ્યાત્વ. બોલો મારી સાથે એકવાર, પોતાના આત્માની અરુચિ એનું નામ ખરેખર મિથ્યાત્વ છે. અને એ અરુચિના કારણે રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, અરુચિના કારણે અસ્થિરતા છે. આત્માની રુચિ છે તો આત્મામાં સ્થિરતા છે, આત્માની અરુચિ છે તો આત્મામાં અસ્થિરતા છે. આત્મામાં સ્થિર નથી ઉભો, કેમ? કારણ કે આત્માની રુચિ જ નથી, આત્માની શ્રદ્ધા જ નથી, પોતામાં અહમ પણ જ નથી. તો ક્યાંથી ઉપયોગ એમાં સ્થિર થશે? ઉપયોગ ક્યાં સ્થિર થશે? ઉપયોગ ક્યાં લીન થશે? ઉપયોગ ક્યાં એકાગ્ર થશે? ધ્યાન ક્યારે થશે? કે જયારે એ તત્વની પદાર્થની રુચિ હશે. રુચિ એટલે પોતા પણ હશે, એની મહિમા હશે, એની ગરિમા હશે, ત્યારે ઉપયોગ એમાં લઈને એમાં જઈને સ્થિર થશે. કોઈ સમજાય છે? આપણને પર પદાર્થની કેવી રુચિ છે, પર પદાર્થનો અહમ છે, એટલે આપણો ઉપયોગ, આપણું ચારિત્ર, આપણી સુખ બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણો પુરુષાર્થ, વીર્ય, એ બધું કર્મ કેમ દોડે છે? એનું મૂળ કારણ શું છે? મૂળ કારણ શું છે? પરમા રુચિ. તો પરમા જે રુચિ છે એ વિચાર કરે, રુચિ એ શ્રદ્ધાની પર્યાય છે. મીનાબેન પકડજો, રુચિ છે ને, રુચિ એ શ્રદ્ધાની પર્યાય છે. માતાજી કેટલી વાર કીધું કે રુચિને પલટ, ઉપયોગને નહીં પલટ. રુચિ પલટા છે તો ઉપયોગ પલટાયા વગર છે. જ્યાં જેને જેની રુચિ હોય ને, તમે જોજો ઉપયોગ ત્યાં સ્થિર થયા વગર રહેશે ને. અને ઉપયોગ ત્યાં એવો સ્થિર થઈ જાય છે રુચિ હોવાના કારણે કે પ્રતિકૂળતા પણ નથી દેખાતી. ના સમજાય? પ્રતિકૂળતા પણ નથી દેખાતી. જેવી રીતના કોઈ વેપારી હોય, એની રિટેલની શોપ હોય, એના શોપમાં એસી નથી જતો, સમજો બરાબર. અને એટલું બધો આપણે કહીએ ને કે આવક થાય છે, બિઝનેસ થાય છે, કસ્ટમર આવે છે, અને આમ કહીએ ને કે આમ ધમધોકાર જે દુકાન છે ચાલે છે. તો હવે આવક થાય છે, પૈસા આવે છે, માલ વેચાય છે, કસ્ટમર આવે છે, કોઈ સમજાય છે? તો બોલો હવે એ કેટલા કલાક એમાં એનો ઉપયોગ રહેશે? એને કેટલી ભૂખ લાગશે, તરસ લાગશે, એને કેટલી ગરમી લાગશે? ને કાંઈ ના લાગે, કાંઈ નહીં લાગે. કેમ? કારણ કે એની ત્યાં રુચિ છે. પૈસા આવે છે ને, એ પૈસામાં સુખ બુદ્ધિ છે. રુચિ એટલે સુખ બુદ્ધિ, રુચિ એટલે અહમપણું, રુચિ એટલે પોતાપણું, રુચિ એટલે એકત્વ, રુચિ એટલે પ્રતીતિ, રુચિ એટલે મારાપણું. સમજાય છે? તો એ છે તો એનો ઉપયોગ, એની સ્થિરતા, એનું ચારિત્ર સંપૂર્ણ પર્યાય ત્યાં ત્યાં સમર્પિત થઈ જાય છે જ્યાં રુચિ છે. પોઈન્ટ સમજાય છે? તો શું સિદ્ધાંત આવ્યો? રુચિ અનુયાયી વીર્ય, રુચિ અનુયાયી જ્ઞાન, રુચિ અનુયાયી સ્થિરતા, રુચિ અનુયાયી પુરુષાર્થ, રુચિ અનુયાયી સુખ. બધાનો આધાર રુચિ છે. આજે આપણે ઘણી વાર પછી પ્રશ્ન પણ પૂછી શકો કે અમને રુચિ તો છે, અમે રુચિ તો છે. રુચિ સૈની છે? આપણને સાંભળવાની રુચિ છે. રુચિ સૈની છે, સમજાય છે? રુચિ સૈની છે સંભળાવવાની રુચિ છે. રુચિ સૈની છે સંરક્ષણની રુચિ છે. એ રુચિથી આવતો તો કામ નહીં થાય. આત્માની રુચિ, આત્મા આત્મા છે સ્વરૂપ લક્ષ્ય જીના અધીન છે. કોઈ સમજાય છે? સાંભળવાની રુચિથી કામ નહીં થાય, સમજાવવાની રુચિથી કામ નહીં થાય. જે પદાર્થ છે જેનું વર્ણન થઈ રહ્યું છે એ હું છું, એ વર્ણનમાં અહમ થવું છું. એટલે ત્રણ શબ્દ કહું છું. આપણો સ્વભાવ આપણને આ સુધી કેમ પ્રાપ્ત નથી થયો, સમજાય છે? રુચિ અંદરમાં કેમ નથી ડરી, ઉપયોગ અંદરમાં કેમ લીન નથી થયો? ત્રણ ભૂલના કારણે. આપણે આપણા આત્માને સાંભળ્યો, આપણા સ્વભાવને, આપણો આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાધેય તત્વ છે એને યા તો આપણે વિપરીત માન્યો છે, યા તો આપણે અધિક માન્યો છે, યા તો આપણે હીન માન્યો. ઓછપ ઓછપ માનશે તો પણ નહીં ચાલે, અધિક માનશે સ્વભાવને તો પણ નહીં ચાલે, વસ્તુને વિપરીત માનશે તો પણ નહીં ચાલે. આ ત્રણ ભૂલ થઈ રહી છે. હવે આ ઓછપ વિપરી કરે શું કહેવાય, અધિક નો શું અર્થ છે? હવે લગાડો પોતા ઉપર. આપણે પોતાના આત્માને અધિક માનીએ છીએ ને, અધિક તેનાથી માનીએ છીએ, સ્વભાવથી અધિક નથી માનતા.
કોઈ સમજાય છે? આપણે આપણી શક્તિ આપણા ગુણ ધર્મ થી આપણને અધિક નથી માનતા, આપણે એને અધિક અધિક એટલે વધારે આપણે એને અધિક માનીએ છીએ બાહ્ય સહયોગ. એટલે સહયોગ ને જોઈને સ્વભાવ ને જોશું ને તો સ્વભાવ નું જ્ઞાન અને માન નહીં. અગર આત્માને અધૂરો જોશું તો પણ આત્મશ્રદ્ધા નહીં થાય, અધિક જોશું તો પણ નહીં થાય, અને વિપરીત જોશું તો પણ નહીં થાય. ત્રણ શબ્દ પકડાયા, ત્રણ શબ્દ બોલો, ઓછા, અધિક અને વિપરીત. વિપરીત 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 અને તું શરીર છોડ નહીં, તું નિરંતર સતત પ્રતિ સમય અનાધિકારથી પોતાને વિપરીત માને છે. જે છો જ નહીં એવું માનવું અને જે છો એવું ન માનવું એ મિથ્યાત્વ છે. 24 કલાકનું શરીર છું એવી પ્રતિતિ ચાલી શકે નહીં, બોલો.
અરે બોલો,
24 કલાક હું શરીર છું એવું અહમ ચાલે છે કે નહીં, બોલો. આને કહેવાય મિથ્યાત્વ. તો વિપરીત માન્યું ને, જે તત્વ તું છો જ નહીં, જે દ્રવ્ય તું છો જ નહીં, બોલો. હવે હમણાં પૂજા કોને ગાઈ ઉપર? એ ભાષા ગણવાનો કરતા કોણ હતો? હવે એમ માને કે મેં ગાયું, મેં સારું ગાયું, મેં ન ગાયું, કોઈ સમજાય છે? તો એ શું કહ્યું? એ તારા સ્વભાવ ને વિપરીત માન્યું. કારણ કે પૂતગલ નો કરતા તું છો જ નહીં, તું પૂતગલ છો જ નહીં. પૂતગલ નું પ્રજવન તારી આજુબાજુ થશે. યુ કેનોટ અવોઇડ ધેટ, યુ કેનોટ રન ફ્રોમ ધેટ, યુ કેનોટ શું કહેવાય, એને હટાવી નહીં શકો, એનાથી ભાગી નહીં શકો, એને અવોઇડ નહીં કરી શકો. એ છો દ્રવ્યનું પ્રજવન આજુબાજુ સાદું સતત હોવા છતાં પણ તારે તારી જાગૃતિ રાખવી પડશે કે તું કોણ છો ને તું કોણ નથી, તું શું કરી શકો છો, તું શું કરી શકે છે ને તું શું કરી શકતો નથી. પટાકી આપણને કેવું હોય પરદ્રવ્યના પ્રણમનમાં અહમ થઈ જાય. આ સમજાય છે? કેમ કેમ અહમ થઈ જાય છે? કારણ કે ત્યાં રુચિ છે. આજે આપણને લાગે ને ઉપયોગ બધું સમજીએ છીએ, બધું બધું જાણીએ છીએ. આત્માનું સ્વરૂપ, પ્રમાણના દ્રવ્યનું સ્વરૂપ, દ્રષ્ટિનો વિષય ક્લિયર છે, નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત ક્લિયર છે, નિશ્ચય વ્યવહારનો સિદ્ધાંત ક્લિયર છે, ક્રમગત પર્યાય ક્લિયર છે. આટલા વર્ષોથી પ્રવચન સાંભળીએ છીએ, રોજ મંદિર આવીએ છીએ, વર્ષમાં એકવાર યાત્રા કરીએ છીએ, યથાયોગ કે દાન પણ આપીએ છીએ, વ્રત પૂજા આદિ પણ કરીએ છીએ. આવશ્યક છ આવશ્યક થી ચૂકતા નથી તો હવે આપણને અંદર થી થાય કે કેમ ઉપયોગ અંદર નથી જતો? ઉપયોગ અંદર એટલે નથી જતો, તમને પ્રેશર એટલે નથી થતું, કારણ કે તમે તારા સ્વભાવની જેવી રુચિ, જેવી મહિમા, જેવી ખુમારી આવી જોઈએ એવી નથી. જો હું તમને સાચે કહું, આ તો ક્ષયોક્ષમ જ્ઞાનનો માર્ગ નથી. આ માર્ગ તો વિશુદ્ધિ વધારવાનો છે. આ માર્ગ તો અંદરમાં નિર્ણય કરવાનો છે. આ માર્ગ તો અંદરમાં નિશાન થવાનો છે. તમે જોયે કે ઘટના આપણને વૈરાગ્ય કેટલી, અંદરમાં એક વૈરાગ્યની પુષ્ટિ કરાવે. વિચાર કરો, એ જ શું પહેલગામ, પહેલગામ એ જ પહેલગામ 10 મિનિટ પહેલા કેવું લાગતું હતું, અને એ જ પહેલગામ 10 મિનિટ પછી ત્યાં ઉભા રહેવા તૈયાર નહીં હોય. 10 મિનિટ પહેલા ત્યાં સુબુદ્ધિ લાગી અને 10 મિનિટમાં તો સુબુદ્ધિ ઉડી ગઈ. બોલો કેટલી વાર લાગી સુબુદ્ધિ ઉડતા? ખ્યાલ આવે ને કેટલી વાર લાગી? બોલો કેવા અભિપ્રાયથી ત્યાં ગયો અને કેવો અભિપ્રાય થઈ ગયો? એવી રીતના જયારે જાણીને ખબર પડે છે કે મારું તત્વ શું છે, મારી મર્યાદા, મારા મારી સીમા ખબર પડે છે ને, તો આજુબાજુ જે પણ થઈ ગયું છે ને એમાં એ દખલ અંદાજી કરવા નથી માંગતા. કરતા ભાવ તૂટી જાય છે, પોતાની મર્યાદામાં આવી જાય છે, પોતાની સીમામાં આવી જાય છે, પોતાના ઘરમાં આવી જાય છે, પોતાની મર્યાદામાં આવી જાય છે, અને જગતના પરમને પોતામાં રહીને જાણે છે. કારણ કે ખબર પડી ગઈ કે મારો સ્વભાવ તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા, હું એનાથી આગળ કાંઈ નહીં કરી શકું. વ્યર્થનો જે કરતા ભાવ હતો એ કરતા ભાવ તૂટી જાય. અહીંયા સુધી આવવું પડશે. જો તમને એક સિક્વન્સ કહો, એક સિક્વન્સ તો પછી આપણે આ વાતાવરણ છે, વાતા બહુ સરસ છે. એક સિક્વન્સ કહીને આપણે આગળ વધીએ. જો જેવી રીતના આપણે મંદિરમાં ગયા, આપણે શુભ ભાવ લઈએ, શુભ ભાવ સમજો, મિથ્યાત્વ નું ભૂતળું કેવું વળગી રહે છે, જીવને છોડતું નથી, સમજાય છે? આપણે ભગવાનની સામે બેઠા, ઉપર ભગવાનની સામે બેઠા, એક એક સ્ટેપ જોજો, રાતે મારી સાથે એક એક સ્ટેપમાં આગળ આવજો. હવે જે ભગવાન છે સામે, કાર્ય પરમાત્મા જે વિતરાગી ભગવાન છે, બરાબર છે? તો એ વિતરાગી ભગવાન છે આપણી માટે, હમણાં સમજવા માટે, સિચ્યુએશન સમજવા માટે પરદ્રવ્ય છે, બરાબર છે? ખ્યાલ આવે છે? હવે એમના લક્ષ્યથી, એમના લક્ષ્યથી આપણી અંદર આપણા આત્માની પર્યાયમાં એમના લક્ષ્યથી શું થશે? તો કે પર્યાયમાં એટલે ચારિત્રની પર્યાયમાં શું થશે? શુભ ભાવ. એમને જોતા બહુમાનનો ભાવ આવશે, દર્શન કરવાનો ભાવ આવશે, નમન કરવાનો ભાવ, શુભ ભાવ આવશે ને ભક્તિનો ભાવ આવશે, અહોભાવ. આર યુ ગેટિંગ? સમજાય છે? તો એ અહોભાવ આવ્યો અને એની સાથે જે હાથ જોયા, એક એક સ્ટેપ જો. પૂજા કરીએ છીએ, પૂજા તો પૂજા કરીએ છીએ તો શું કરીએ છીએ? એક તો ભગવાન છે સામે, એમના લક્ષ્ય. હવે અહીંયા જોજો, અહીંયા શું થયું સાંભળ્યું ધ્યાનથી. અર્ધ ચડાયો ને, એક થાળીમાંથી બીજી થાળીમાં અર્ધ ચડાયો. એક એક સ્ટેપ જોજો, ક્યાંથી ક્યાં જઈએ છે. તો એક થાળીમાંથી બીજી થાળીમાં અર્ધ ચડાયો, તો આ અર્ધ ચડાવવાની જે ક્રિયા થઈ એ પ્યોર કોની ક્રિયા? ભૂતગળની ક્રિયા થઈ ને, જળની ક્રિયા થઈ, બરાબર છે. હવે એ જળની ક્રિયા પણ મારા સંયોગમાં શરીર હોવાના કારણે અને આત્માના ભાવો સાથે એનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાના કારણે એ જળની ક્રિયા ભાવ પ્રમાણે યથાયોગ્ય થશે ને, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સામે ભગવાન છે એક, પછી અહીંયા આવો તો આ જળની ક્રિયા થઈ. અચ્છા, આ બોલવાની જે ગાવાની ક્રિયા, ભાષા, ભાષા તો એ ભાષા પણ પ્યોર જળની ક્રિયા. ત્રણ વાર સમજાય, જે અર્ધ ચડાયો જળની ક્રિયા, બોલવાની સાથે જે અર્ધ ચડાયો જળની ક્રિયા, બરાબર છે. પછી જે બોલવાનો ભાવ થયો સ્તુતિ અર્ધ, અને જે બોલવાનો ભાવ થયો આરતી બોલ્યા, ભક્તિ બોલ્યા, તો એ જે બોલવાનો ભાવ થયો એ પણ ભાષા વગેરે જળની ક્રિયા. ત્રણ વાત થઈ ગઈ. હવે આત્માની અંદર આવો, આત્માની મર્યાદામાં, આત્માની સીમામાં. આ તો બધું મારી વાત, આ જે પણ થયું ક્યાં થયું? તમને બધાને સમજાય છે ને, વાત બહુ ચૂડ છે પરંતુ પ્રયોજન ભૂત છે, બરાબર. તો એ થયું બહાર. હવે અંદર આવો, તો અંદર આવો તો આત્માના ચારિત્રના ભાવમાં, ચારિત્રની પર્યાયમાં શુભ ભાવ, મંદ કચાયનો ભાવ, બરાબર. આ ચોથી વાત થઈ, એકદમ સમજાય છે, બરાબર છે. હવે જોજો, હવે એ ચાલે છે શુભ ભાવ. ચારિત્રમાં કયો ભાવ ચાલે છે? વેરી ગુડ. એ શુભ ભાવનું કામ પુણ્ય, પુણ્ય ભાવ, શુભ ભાવ, મંદ કચાય. અચ્છા, હવે આજે જળની ક્રિયા થઈ, બોલવાની ક્રિયા થઈ, અર્ધ ચડાવવાની ક્રિયા થઈ, સામે જે ભગવાન બિરાજમાન છે, જે શુભ ભાવ આવ્યો, આ બધાનું મારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થયું. જ્ઞાન થયું, આટલી વાત એકદમ ક્લિયર. જ્ઞાન થયું, કારણ કે આ બધાને જાણવા વાળો, પરને પરને જાણવા વાળો કોણ છે? મારો જ્ઞાન સ્વભાવ. આટલી વાત ક્લિયર. ચલો, જ્ઞાન છે. હવે હવે જોજો, હવે ગુરુદેવજી આપણને કેટલી સૂક્ષ્મ વાત તરફ લઈ જાય છે. આખું જગત અહીંયા અટકી જાય છે, અહીંયા સંતુષ્ટ થઈ જાય છે. ક્યાં સંતુષ્ટ થઈ જાય છે? કે આજે પૂજા સરસ થઈ, આજે સ્વાધ્યાય સરસ થયો, બરાબર. તો એ સરસ થયો ક્યાં અટકી ગયો? એ ચારિત્રના શુભ ભાવમાં અટકી ગયો. અને જળની ક્રિયા વ્યવસ્થિત એકદમ આજે બહુ વધુ વ્યવસ્થિત થયું, બરાબર છે. તો એ ક્રિયામાં અટકી ગયો અને શુભ ભાવમાં અટકી. હવે ગુરુદેવજી શું કે છે? મિથ્યાત્વ શું છે? સમજે છે? હવે આમાં મિથ્યાત્વ ક્યાં આવ્યું? નહીં નહીં, મિથ્યાત્વ હમણાં સુધીના ફેક્ટર્સ ઉભા કર્યા, હમણાં સુધીના જે ફેક્ટર્સ ઉભા કર્યા એમાં મિથ્યાત્વ આવ્યું? ક્યાં આવ્યું મિથ્યાત્વ? ક્યાં આવ્યું? જળની ક્રિયામાં મિથ્યાત્વ છે. આ હાથ આમ ક્રિયા છે એમાં મિથ્યાત્વ છે. બોલજો જરા જલ્દી. આ વાણી નીકળી એમાં મિથ્યાત્વ છે. આ જે ચારિત્રના ભાવમાં શુભ ભાવ આવ્યો એમાં મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે. ચારિત્ર નો શુભ ભાવ એ મિથ્યાત્વ છે? ના, ચારિત્ર નો શુભ ભાવ છે એ તો રાગ છે. એટલે જ મેં પહેલા તમને ત્રણ શબ્દ કીધા, મોહ, રાગ અને દ્વેષ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્લિયર ફાઇન ડિફરન્સ બિટવીન મિથ્યાત્વ એન્ડ શુભ રાગ, મિથ્યાત્વ એન્ડ અશુભ રાગ, મિથ્યાત્વ એન્ડ પુણ્ય, મિથ્યાત્વ એન્ડ પાપ. બિકોઝ પાપ, પુણ્ય, શુભ, અશુભ, રાગ અલગ ફેક્ટર છે અને મિથ્યાત્વ અલગ ફેક્ટર છે. આ નહીં પકડાય તો ક્યાં કેવી રીતના મિથ્યાત્વ નો ભાવ કરવી? જે સંસારનું મૂળ કારણ છે. આઈ હોપ તમને, આર યુ ફોલોઈંગ? તમને સમજાય છે શું કહું છું? મને કો જળની ક્રિયામાં મિથ્યાત્વ આવ્યું? નહીં, ઉભારું ઉભારું નહીં, રાઈટ. અચ્છા, શુભ ભાવમાં મિથ્યાત્વ આવ્યું? અગર શુભ ભાવ એ રાગ નો ભાવ મિથ્યાત્વ છે તો જ્ઞાની પુરુષ ને રાગ નથી આવતો? જ્ઞાની પરમાત્મા ને સમ્યક દર્શન પછી રાગ નથી આવતો? મંદિર બંધાવવાનો, પ્રતિષ્ઠા કરવાનો રાગ નથી? તમે સમજો કે આ વિષય ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગુરુદેવજીની જન્મ જયંતિ તો કેટલી બધી મનાવી લીધી, પરંતુ જન્મ મરણથી રહી કરવાનો જે ઉપાય બતાવ્યો એ ઉપાય નહીં સમજે તો જન્મ જયંતિ શું મનાવી? મને તો એમનો જન્મ તો આપણા જન્મ મરણના અભાવમાં નિમિત્ત બનવા માટે થયો, અને આપણે આપણા જન્મ મરણનો અભાવ કરવા માટેનો પુરુષાર્થ ન કરીએ તો ક્યાં જન્મ જયંતિ મનાવી? આજે મને જલ્દી લગી મિથ્યા તો ક્યાં મને એ આ પિક્ચરમાં મને જોવું છે. અને જળની ક્રિયામાં મિથ્યા તો છે અગેન પાકું કરવા તો આપણે અંદરમાં ક્લિયર થશે ને તો પ્રયોગ કરવામાં મજા આવશે. ક્યાંય મિથ્યા તો થાય નહીં. બધું બારમાં ચાલતું સાત તત્વનું પ્રણવન ચાલતું હોય સોરી સાત અને જીવ અજીવનું પ્રણવન ચાલતું પણ મિથ્યા તો નથી. સાથે સાત પણ કહી શકું તો સાથે સાથે ઘટાડી દઉં જ્ઞાનીના જીવન. સાત તત્વ ચાલે છે પણ મિથ્યા તો નથી બોલતું. સાત તત્વનું પ્રણવન છે. છ દ્રવ્યનું પ્રણવન એક સાથે ચાલે છે આજુબાજુમાં પણ જ્ઞાનીને મિથ્યા તો નથી થયું. બરાબર મિથ્યા તો શું છે તો સમજો. અગે શુભ ભાવમાં મિથ્યા તો છે બોલો. હવે ભોજન નો રાગ આવ્યો ભોજન અહીંયા અહીંયા શું આવ્યો રાગ ભગવાન ની ભક્તિ નો. અચ્છા ચલો એ ભક્તિ ગાયું ને. અચ્છા પિક્ચર નો ગીત ગાવાનો ભાવ છે એ કયો ભાવ છે અશુભ છે તો વાણી પણ એ અશુભ અશુભ નીકળશે ને. વાણી અશુભ ભાવ છે તો વાણી પણ અશુભ નીકળશે ને. અશુભ વાણીમાં મિથ્યા તો છે. તમારે બોલવું પડશે નહીં બોલો તો હું નહીં છોડું તમને. જલ્દી બોલો વાણી શુભ હોય કે અશુભ હોય એમાં મિથ્યા તો છે. ભાવ શુભ હોય કે અશુભ હોય એમાં મિથ્યા તો છે. અચ્છા એ બધાનું મારા જ્ઞાનમાં જે ઝલકવું થયું એ જ્ઞાનમાં જે ઝલકવું થયું એમાં મિથ્યા તો છે. મિથ્યા તો આવ્યું જ ને. આવશે આવશે કારણ કે એવો ડોન છે ને ડોન 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 દેખાય નહીં બા. ડોન તો અંડરગ્રાઉન્ડ હોય ને. ડોન ક્યાં હોય એ તો નાના નાના છોકરાઓ પાસે ખોટું કામ કરાવે અને પોલીસ 10 છોકરાને પકડીને લઈ જશે તો એ ડોન બીજા 10ને ઉભા કરશે. તમને તમને આમ કાઠિયાવાડી ગુજરાતી સિમ્પલ સરસ મજાની ભાષા બોલું છું. કોઈ અઘરું તો બોલતી નથી. એ ડોન દેખાય ડોન તો અંડરગ્રાઉન્ડ હોય તો આપણે આપણે એ 10 છોકરાને પકડીને લઈ ગયા જે ખોટું કામ કરે છે અહીંયાથી અહીંયા અને ખોટું કામ કરે છે અહીંયાથી અહીંયા વસ્તુઓ પહોંચાડવાનું પેકેટ પહોંચાડવાનું એ પણ. હવે એ 10 છોકરાને લઈને જશો તો શું થશે બોલો ભારાબેન. બીજા 10 ઉભા કરશે કેમ બોલો કેમ. કારણ કે ડોન બેઠું છે તો હવે ડોન હવે ડોન આવશે ઉભા રહેજે ડોન નથી આવ્યો. હવે હવે આપણે આપણે છે ને હવે ત્યાંથી પહોંચતા નથી. કારણ કે આપણે તો શું માનું છું શિવ અશુભ ભાવ કરે એવું પાપી શિવ અશુભ ભાવ કરે એવું પાપી શિવ અશુભ ભાવ કરે એવું પાપી. અને એનો બાપ બેઠો છે બાપ સુધી પહોંચાડે છે બધું. કૃપાનંદ પહેલી લાઈનમાં હતી આત્માની સિદ્ધિ પહેલી જ લાઈન મેં પહેલી પહેલા કાર્યમાં કરી દીધી. જીવ જુદા સુધર જુદા યાહી તત્વ કો સાર બાકી જો કચ્છ ઓર હૈ યાહી કો વિસ્તાર જાઓ વધા ગળે. થઈ ગઈ વાત. જીવ અજીવ જુદા છે. ચલો ચલો જલ્દી જલ્દી ક્યાં આવ્યું આપણે ક્યાં સુધી આવ્યા જ્ઞાનની પર્યાય સુધી લાવી. જડની ક્રિયા મમ ઇતિહાસ્વ જડની ક્રિયાના આશરે ચારિત્રમાં શું કશું ભાવ થાય છે એમાં મિથ્યાત્વ એ મિથ્યાત્વ એના કારણે મિથ્યા એમાં મિથ્યાત્વ નથી એ મિથ્યાત્વ નથી અને એના કારણે મિથ્યાત્વ નથી થતું. હું ક્યાં લઈ જાય છે બોલો. બિલ્ડિંગ બનાવવાનો ભાવ થયો બિલ્ડિંગ બાંધ્યું બિલ્ડિંગ બનાવવાનો ભાવ થયો એ બિલ્ડિંગ જ્ઞાનનું ઘે થયું આવક આવી એ જ્ઞાનનું ઘે થયું આટલા ફ્લેટ વેચાયા એ જ્ઞાનનું ઘે થયું પરંતુ એમાં મિથ્યાત્વ ઊભું કરવું કે ન કરવું એ મારા હાથની વાત છે. તું હમણાં શું બધું ભાવને નહીં કાઢી શકે નહીં રોકી શકે નહીં બદલી શકે. તું હમણાં આજુબાજુ જે પણ છ દ્રવ્યનું પ્રણમન છે ઉદય છે સહયોગ છે ઘર છે કુટુંબ છે પરિવાર રૂપિયા પૈસા ધન દોલત ગાડી બંગલા નોકર ચાકર વ્યાપાર ધંધો જે પણ છે એનાથી નહીં ભાગી શકે ને નહીં બગાડી શકે ને નહીં હટાવી શકે. પણ પ્રથમમાં પ્રથમ તારું કર્તવ્ય શું છે કે મિથ્યાત્વનો અભાવ કરો. હવે મિથ્યાત્વ શું છે પહેલા એ તો જે થોડું અંદરથી આમ હવે થવું જોઈએ કે વોટ ઇઝ મિથ્યાત્વ છે વોટ ઇઝ મિથ્યાત્વ વોટ ઇઝ મિથ્યાત્વ. હવે આ જેટલું પણ થયું ને પૂજાનો ભાવ આવ્યો ત્યાં સુધી કોઈ વાંધો નથી. અરે ઘર કુટુંબ પરિવારનું લક્ષ કરીને પણ જે ભાવ થયા એમાં પણ કોઈ વાંધો નથી. પરંતુ એ પૂજા હવે જો પકડજો મિથ્યા તો પકડજો એ પૂજા એ ગાવાનો એ જે પણ શુભ ભાવ સમજાય છે એ પૂજા મેં કરી હું કરી શકું છું મેં કરાવી મેં કરી કોઈ સમજાય છે. અહીંયા તે તારા સ્વભાવનો ઘાત થઈ કારણ કે તારો સ્વભાવ કરવાનો નથી. આયુ ગેટિંગ સમજાય છે. તારા સ્વભાવને તે ખતમ કરી નાખ તારા સ્વભાવને તો વિપરીત માની લો તે કર્યું નથી. જો વસ્તુ સ્વરૂપની સામે જઈને જોવો તો તે ગાયું, તે ખાધું, તે બનાવ્યું, તે કમાયું. બોલો જલ્દી, એ શરીરનું કઈ કર્યું? કર્યું. હવે હવે આ કરી શકતો નથી. ન કર્તવ્યમાં, ન કર્મના ઉદયમાં, ન શુવાજુ ભાવમાં કરી શકતો નથી. અને તો તરી તે તારા સ્વભાવને વિપરીત બન્યું. આ મિથ્યાત્વ પકડાય છે. મિથ્યાત્વ હું કરી શકું છું, કરવું તો જોઈએ, કર્યા વગર તો ચાલે નહીં, નહીં કરીએ તો કોણ કરશે? અરે બારે વખત કોણ કરશે? એક એક દ્રવ્યના એક એક ગુણનું, એક એક સમયનું, એક એક કર્મનું પોતામાં સ્વતંત્રતાની થાય છે. તમે ગજબ શું માર્ગ છે. તમે વિચાર કરો, એક ક્ષણિક રાજા, ક્ષણિક રાજા બરાબર, 15 પોઈન્ટ લઈ ગયા છે એમના જીવનમાં, 15 પોઈન્ટ, ક્ષણિક રાજા પકડ્યો પછી કાકા વાંચે, ક્ષણિક રાજા. હા ચંદ્રેશ ભાઈ, એ ભાવમાં ગ્રહિત મિથ્યા દર્શી શેરના રાણી મહાવીર ભગવાનની સજ્જી માસી, આ સજ્જા માતા, સજ્જા માતા વિચાર કરો. ગ્રહિત મિથ્યા દર્શી, એક એક પોઈન્ટ ગણજો, એક એક પોઈન્ટ ગણજો. ગ્રહિત મિથ્યા દર્શી જૈન ધર્મના કટ્ટર વિરોધી, ધારાવે જૈન ધર્મના કટ્ટર વિરોધી, શેરના રાણીના ગુરુ યશોધાનો મુનિરાજ ઉપર ઉત્સર્ગ ગયો, 500 તો જીવતા કૂતરા દોડાવ્યા, અને મુનિરાજ સૈનિક ની ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી, પણ કૂતરાની બુદ્ધિ ચાલી કે એ મુનિરાજ ની સૌમ્ય મુદ્રા જોઈને બધા ની અધિપતિ શાંત થઈ ગયા, એમના પર વાર નથી. આર યુ ગેટિંગ? બરાબર, ઉપસર્ગ થયો, પછી આવીને ઉપસર્ગ દૂર કર્યો, જમીનની નીચેથી પગ ખસી ગયા. 3 દિવસ પછી આવ્યા, મળેલો સર્પ નાખ્યો અને ઘરે જઈને કીધું કે તમારા ગુરુ તો સર્પને ક્યાંય ચાલીને અપચક્કર થઈ ગયા હશે. શેરના રાણીની દ્રષ્ટા જો, સમ્યક દ્રષ્ટિ થતી, મારા ગુરુ હશે, ભાવલિંગી સંત હશે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હશે, કોઈ સમજાય છે? અંતરંગ વૈરંગ પરિગ્રહ રહી થશે તો તમે જે અવસ્થામાં છોડીને ગયા છો એ એક અવસ્થામાં ત્યાં બેઠા. આ એમની નિશંકતા, બે કેરેક્ટર જોતા જતો એમની નિશંકતા. ગયા 3 દિવસ પછી ત્યાં જ બેઠા હતા, સર્પ હતો ગળામાં, કીડીઓએ ઘર કરી લીધું હતું, આખું શરીર સૂજી ગયું હતું. વિચાર કરો, આ મુનિરાજ ની પણ સાથે સાથે દ્રષ્ટા જોતા જજો. ત્રીજું કેરેક્ટર, 3 ઉભા કર્યા, સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? તો છેલ્લા રાણી સૈનિક રાજા બોલો, હવે ત્યાં ગયા અને જોયું તો દંગ રહી ગયા. નાઉ ધેટ ટર્નિંગ પોઈન્ટ, કાર લગી પણ તો આવી જોઈએ, ભવિષ્યના તો કાર આવો જોઈએ, ચંપત પર્યાયમાં એ પર્યાય તો આવી જોઈએ, સમજવાની, સુલજવાની. હવે આવી બરાબર, હવે જો ટર્નિંગ પોઈન્ટ ફટાફટ જો, ત્યાં એમના ચરણોમાં બેસીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. હતા કોણ? ગ્રહિત મિથ્યાદ્રષ્ટિ, અને થઈ ગયું સમ્યક દર્શન. સમ્યક દર્શન નહીં, એટલું જ નહીં, કોઈ સમજાય છે? પછી ત્યાંથી ગયા મહાવીર ભગવાનના સમુચરણમાં. અરે મારી સામે જો પ્રભુ, મારી સામે જો બધા, ગયા મહાવીર ભગવાનના સમુચરણમાં. મહાવીર ભગવાન, કોઈ સમજો, તમે સમ્યક દર્શન થયું? મહાવીર ભગવાનના સમુચરણમાં સાહિત સમ્યક્ત પ્રગટ કર્યું. એટલું જ નહીં, સાહિત સમ્યક્ત એટલું જ નહીં, ત્યાં એમના સમુચરણમાં તીર્થંકર નામ કર્મનો બંધ ગયો. અને એટલું જ નહીં, મહાવીર ભગવાનના સમુચરણમાં પ્રમુખ શ્રોતા બનના 60,000 જેવા તો પ્રશ્ન પૂછ્યા. ભલે વિચાર કરો. અને જયારે 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 મુનિરાજ પર ઉપસર્ગ કર્યો હતો ને, ત્યારે નરક આયુનું બંધ એ રહી હોય, નરક આયુનો બંધ થયો. ઉપસર્ગ કર્યો ત્યારે 7મી નરકનો બંધ થયો. ઉપસર્ગ કર્યો ત્યારે 33 સાગરનું આયુ બાંધ્યું. અને પછી જયારે દૂર કર્યો, સમ્યક્ત થયું, નરક આયુ અને ગતિને તો તાળી ન શકા, ગતિને પણ આયુ ઓછું થઈ ગયું. આર યુ ગેટિંગ? એક જીવના જીવનમાં કેટલા ઉતાર કર્યા. એટલું જ નહીં, પછી શું થયું? સારી સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. અરે તીર્થંકર નામ કર્મનો બંધ થયો. બોલો વિચાર કરો, હવે જવાનું ક્યાં હતું? નરકમાં. એને માટે છેલ્લે બોલો, આ વસ્તુ નહીં પચે, સીધા વગર નહીં રહેવાય, કારણ કે પુરાણની વાત છે. છેલ્લે આત્મહત્યા કરીને નરકમાં ગયા. બોલો, સારી સમ્યક દ્રષ્ટિ, હા જેલમાં. હવે આખી કથા છે. કોઈ સમજાય છે કે આત્મઘાત કરવાનો ભાવ આવ્યો અને નરક માં ગયા. એટલું જ નહીં, આજે નરક માં પણ જે તીર્થંકર નામ કર્મ નો બંધ ચાલુ થયો હતો એ નરક માં પણ આજે સૈનિક રાજા ના જીવ ને પ્રતિ સમય તીર્થંકર નામ કર્મ નો આશ્રવ ત્યાં થઈ રહ્યો છે. એટલું જ નહીં, ત્યાંથી ત્યાં આવીને આ ભરત ભૂમિ ના પહેલા તીર્થંકર થશે અને ત્યારે મુનિ બનશે અને છઠ્ઠા સાતમા વનસ્થાન માં ઝૂલશે અને આઠમા વનસ્થાન માં જશે ત્યારે એ તીર્થંકર નામ કર્મ નો બંધ થવાનું બંધ થશે અને તેમાં વનસ્થાન નહીં ઉદય આવશે. ધર્મ તીર્થ ની સ્થાપના કરશે, હિતો દેખી થશે, તત્વ નું પ્રતિપાદન કરશે, વિશ્વ ની વ્યવસ્થા સમજાવશે, વસ્તુ ની વ્યવસ્થા સમજાવશે, અણુ અણુ કણ કણ જન જન ની સ્વતંત્રતા સમજાવશે, એક એક જીવ ને ભગવાન કહેશે, એક એક દ્રવ્ય નું પરમણ સમજાવશે, એના ગુણો સમજાવશે, એની વિશેષતા સમજાવશે, એના ધર્મો સમજાવશે, એની શક્તિ સમજાવશે, અત્યંત ભાવ સમજાવશે. એટલું જ નહીં, પ્રાગ અભાવ ને પ્રદ્વંસા ભાવ પણ સમજાવશે. આ બધું સમજાવીને પછી સિદ્ધાંતા પ્રાપ્ત કરીને સિદ્ધાંતમાં જઈને વિરાજમાન. વિચાર કરો ક્યાંથી ચાલુ રહ્યું ને ક્યાં આવ્યા. ગ્રહિત મિત્યાવર્તી જીવ બે ભાવમાં, ક્ષણિક નો ભાવ અને પછી નરક નો ભાવ, ત્રીજા ભાવમાં તો કામપતિ. બહુ લાંબુ થઈ ગયું. વિધિબેન સમજાય છે? ખ્યાલ આવે છે? મિત્યાદર્શન સમજાય મિત્યા. હવે જો જ્ઞાની ના જીવનમાં બાહ્ય સંયોગો છે કે નહીં જલ્દી બોલો. કર્મ ના ઉદય છે કે નહીં બોલો. ઉદય બદલાય છે કે નહીં બોલો. અરે બોલો બરાબર. પાપ નો ઉદય આવે છે કે નહીં બોલો. મને કે જાગૃત સભા ગમે, કારણ કે આમાં એવું થાય ને કે તીવ્ર કે ખાઈ માંથી આવ્યા હોય ને તો એને શરીર થાકેલું હોય એટલે શરીર ને આરામ કરવાનો મોકો મળી જાય. કારણ કે એમ કથાઈ મંદ હોય તો શરીર પછી આરામ કરી લે, કારણ કે કથાઈ મંદ છે. ફરી સમજાય છે? તો એવું ના થવું જોઈએ. કથાઈ મંદ હોય ને તો શરીર ને પણ સમજાઈ જાય કે હવે આ જીવ જરા શાંત બેઠો છે એટલે હું પણ આરામ કરી. અહીંયા આરામ કરવાનો છે પણ ત્યાં હાસમ રામ માં આરામ કરવાનો છે. ચલો જલ્દી શું થયું? તો જ્ઞાની ને પણ ઉદય આવે છે કે નહીં બોલો. પુણ્ય પાપ ના ઉદય ની વિચિત્રતા જોવામાં આવે છે કે નહીં બોલો. વિચાર કરો, તમે ખ્યાલ આવે છે? બોલો. એ મંદોદરી અને રાવણ ની પત્ની એને એને એ મહેલો માં કેટલું ગમતું હશે, કેટલું ગમતું હશે આ રૂપકતા માં બોલો. જયારે રાવણ ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તો એને શું ગમતું હશે? એ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને તો સ્વર્ગમાં પણ શું ગમશે ને શું ભોગવશે ને કેવા બંધ કરશો ને કેવા આર્દ્રા ધ્યાન કરીને સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતા. તો કર્મ નો ઉદય આવે છે. ઓહો, બાહ્યમાં સંયોગ પણ છે, વિચિત્ર ખ્યાલ આવે છે, અને અંદરમાં વિચિત્ર ઉદય ભાવ પણ છે. એ બધું ખ્યાલનું જે પણ બને છે, પરંતુ એ સમ્યક દ્રષ્ટિ એટલે છે આ બધું હોવા છતાં એમને એ એક પરમાણુ માત્ર કે પર્યાય માત્ર માં એમને પોતા પણ કરતા પણ હું કરું છું એવો એમને અભિપ્રાય નથી. અહીંયા સુધી ઉદ્દેશી નહીં. ચલો હવે વાંચીએ, સમજાઈ ગયું? ખ્યાલ આવે છે? હવે જો બહુ જ સરસ ગાથા છે, ઉદાહરણ પણ બહુ સરસ છે. 183 જો આજે મોહ કા સ્વરૂપ ઓર ઉનકે નાશ કા ઉપાય. ઇસ હવે શું કીધું? કોનું સ્વરૂપ? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન મોહ એન્ડ રાગ દ્વેષ. પહેલા શું જશે? પછી રાગ દ્વેષ જશે. મિથ્યાત્વ નો ભાવ નહીં થાય ત્યાં સુધી રાગદ્વેષ નો ભાવ નહીં થાય. સમજાય છે? હવે જો ઇન રાગ દ્વેષ કે બીજ ભૂત મોહ કા ક્યાં સ્વરૂપ હે. રાગ દ્વેષ કે રાગ દ્વેષ નો બીજ, કોઈ તમે બીજ કે આવ્યું ને અંકુર અને જળ અને બધું, તો બીજ વગર અંકુર અને જળ ક્યાંથી આવશે? હે, તો બીજ. તો રાગ દ્વેષ કે બીજ ભૂત મોહ કા ક્યાં સ્વરૂપ હે ઓર ઉસકે નાશ કા ક્યા ઉપાય હૈ. ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી ચંદ્ર કહેતે હૈ. ચલો વાંચો બધા સાથે વાંચો. ગ્રહ દોષો હે હુઆ પુરાતન ગહરા આરુ ગતિ પીડા યુક્ત. ધીરે ધીરે વાંચીશું, તમને સમજ્યા છે? ગુમરા નું ઉદાહરણ આપ્યું. ગુમરું ગુમરું ખાય ને ગળી માં ગુમરું, તેનું ઉદાહરણ આપ્યું છે. જો ગ્રહ દોષો હે હુઆ પુરાતન ગહરા આરુ ગતિ પીડા યુક્ત. ત્યાગ ગ્રહણ સે મોહ ભાવ યહ નષ્ટ તથા होता है मुक्त, त्याग ग्रहण से मोह का भाव नष्ट होगा और जीव को मुक्ति मिलेगी। जो वाक्य यह मोह रूपी गुमड़ा कौन उदाहरण तू मोह ने कौन ही साथ है उपमा की गुमड़ू गुमड़ू समझाए थे यंगस्टर है गुमड़ू एक है समझाए थे शरीर है ना हाथ ऊपर गुमड़ू चल जाए ना जो जो यह मोह रूपी गुमड़ा अर्थात फोड़ा जो हिंदी में फोड़ा फोड़ा होता है ना शरीर से क्यों अत्यंत पुराना ग्रह दोष से उत्पन्न गंभीर एक 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 बात गंभीर गति सहित कष्टदायक त्याग जाति आदि से शुद्ध होने वाला और रोह को प्राप्त होने वाला है। हम कहीं नहीं समझाए नीचे बधु समझाई जैसे जो मैं नीचे नुवाच यहाँ फोड़े के उदाहरण से मोह का स्वरूप समझाया गया है। जैसे फोड़ा बहुत समय से हुआ है अरे यू हैव टू कंपेयर इट वेरी गुड यू हैव टू कंपेयर द होल द वन वन फैक्टर विद मोह यह फोड़ा बहुत समय से हुआ है मोह भाव आज नो छे के अनादिनो आ भाव में तो नवो थयो ने अरे आ भाव में तो नवो थयो ने नवो मोह नवो राग नवो द्वेष नवो थयो ने आ भाव में तो बोलो अरे नवो नहीं थयो तू तू अनादिनो छे ने पण मोह पण अनादिनो छे विषयो बदलाई छे निमित्तो बदलाई छे शरीर बदलाई छे गति बदलाई छे योनि बदलाई छे जन्म मरण थाय छे पण मोह तो सतत अनादि चाले वो गंभीर गाथाओं से एक्चुअली वो बहुत सरस गाथा है जो तू कहते जैसे कोड़ा बहुत समय से हुआ है वैसे मोह अनादि काल से होता है। क्या किसे मोह भाव मिथ्यात्व जे शरीर में जाए शरीर में शू थी जाए थे जीव ने एकत्व से प्राप्त पर्याय में केवल तन्मय थी जाए कि एना सीवाय एना थी आगर एना थी ऊंची एने दुनिया नहीं देता वही समझाए थे तो शू कीधु जैसे मोह अनादिकाल से है फोड़ा मंगल आदि खोटे ग्रहों के आने पर समझाए थे अभी ना के ग्रह खराब होता है ना इसलिए वो फोड़ो थे बराबर तो आने पर पाप का उदय आने पर उत्पन्न होता है पॉइंट मोह तुझे खराब ग्रह ने जी ना तो शू थे मोह भाव जेम खराब उदय हो पाप उदय तो फोड़ो थाय रोग आए शरीर में बीमारी थाय इष्ट नो वियोग थाय अनिष्ट नो संयोग थाय आ बधु सेमा थाय पाप ना उदय एवी रीतना मिथ्यात्व सेमा थाय बोलो मिथ्यात्व सेमा थाय तो के जीव नो ग्रह खराब है ग्रह खराब है मिथ्यात्व ए खराब खरेखर जीव माटे खराब ग्रह उदय એટલે ઉદયમાં જોડાવાથી બહુ મને એક પોઈન્ટ એમાં પણ રહી ગયો અહીંયા ચારિત્રમાં કયો ભાવ ચાલે છે પુણ્ય અને એની સાથે હું કરું છું એવો અભિપ્રાય છે તો એ પુણ્ય ભાવની સાથે મિથ્યાત્વ રૂપી પાપ બંધાય ના સમજાયું ચારિત્રમાં કયો ભાવ મંદ કરતા ચારિત્રમાં કયો ભાવ શુક્ર લેશા ચારિત્રમાં કયો ભાવ અહિંસાનો દયાનો ભગવાનની ભક્તિનો પરંતુ એની સાથે અગર હું કરું છું તો મિથ્યાત્વનો પાપ એટલે પુણ્ય ભાવમાં પણ પાપ બંધાય છે આ સૂક્ષ્મતા જેમ દર્શન કહેવાય તમને ક્યાંય નહીં પોઈન્ટ સમજાય છે બીજો કેવી વાત આવી માની મંગલ આદિ કોટે ગ્રહ કે આને પર પાપ કા ઉદય આને પર ઉત્પન્ન હોતા હૈ વૈસે મોહ ગીતા ફોડો પાકનું ઉદય આવ્યો ને ખરું ને એ રીતના મોહ પર દ્રવ્ય કે ગ્રહણ રૂપ પરિગ્રહ કે દોષ સે ઉત્પન્ન હોતા પરિગ્રહ કે કારણે પર દ્રવ્યમાં એકત્વ બુદ્ધિ કરવાથી શું થાય છે મોહ ભાવ થાય પર દ્રવ્ય એટલે પહેલા આપણે શું કહ્યું કે પર દ્રવ્યમાં મિથ્યાત્વ નથી પર દ્રવ્યનું જ્ઞાન થાય છે જ્ઞાનમાં પણ મિથ્યાત્વ નથી એના લક્ષ્ય અસ્થિરતાનો રાગ થાય છે એમાં પણ મિથ્યાત્વ નથી એ શું કીધું મિથ્યાત્વ એ બધામાં પોતાપણું છે એ પોતાપણું એ મિથ્યાત્વ છે એ દુઃખનું કારણ અને એ સંસારનું કારણ કેવી રીતના સમજાય ખબર ને અત્યારે શબ્દો નો મને પણ કેટલી માનવિક વાત છે સમજાયું એટલે મોહ પર દ્રવ્ય કે ગ્રહણ રૂપ પર દ્રવ્ય કે સાથે શું લગાવવાનું પર દ્રવ્ય કે મમત્વ ભાવ કા ગ્રહણ એકત્વ ભાવ કા ગ્રહણ જી શું ગ્રહણ કરે છે પર દ્રવ્ય ને જી શું ગ્રહણ કરે છે પર દ્રવ્ય ને ના પર દ્રવ્ય ના એકત્વ ને ગ્રહણ કરે वैसे मोह पंचग्रह के ग्रहण रूप परिग्रह के दोष से उत्पन्न होता है, बराबर। जैसे फोड़ा बहुत गहरा है, फोड़ा एना केनो घाव है ना बहुत गहरा है, वैसे मोह अर्थात अत्यंत गहन है, लागे है मिथ्यात्म रूपी रोग आत्मा में अत्यंत गहन, अत्यंत कि डीप में फैलाये रूट के स्ट्रॉन्ग से विचार के रीतना कहो करे ना रूट के स्ट्रॉन्ग से तमने कहू जो अहिया सुधी नीचे लगे तो एक बार समझी लो पे आगे खाली वाची आप पाप न परिणाम में जीव समझो मत बहु मारने के पाप न परिणाम में जीव एना फल में जीव जैसे नरक माने पीरियड पुण्य न परिणाम न फल में जीव ने प्राप्त करते देव गति और मनुष्य गति। हवे मारो प्रश्न के अगेरा अगेरो केम कीधो कारण के मिथ्यात्म न फल में जीव ने निगोध दशा था निगोध नहीं दशा को ना फल में खाए पुण्य पाप ने फल में नहीं निगोध निगोध में जीव जाए थे ने अने निगोध में अनंतकार रहे थे ने एक कोनो प्रताप थे ये आ मिथ्यात्म अने आ मिथ्यात्म ऊपर प्रहार करवा मटे गुर्जे की ना आ आ आ भरत भूमि में जन्म थे कारण के पाप थी बचावी ने पुण्य भाव में तो बद्धा तमने गया उसे पर पुण्य ने पाप थी रही मिथ्यात्व ने समझावी ने मिथ्यात्व ने छोड़ावी ने स्वभाव में आ आ आ आ वाणी ने आज तत्व ले आओ कोई नहीं ताकत नहीं मिथ्यात्व सुधी पहुंचना कारण के अभिप्राय नो दोष है डॉन से अभिप्राय नो दोष अंदर में अव्यक्त कोने चाले हमें चाले से कि नहीं बोलो हमरा हमरा भाव में तू छे पुण्य समझवानो भाव समझावानो भाव भक्ति नो भाव क्या बैठा छो मंदिर में भगवान नी सामे तो पण चाले छे हां केम कण अव्यक्त पणे ए अमिथ्या अभिप्राय निरंतर એટલે ગેરો ગેરો સમજાય કે ઘાવ ગેરો હોય ને તો પીડા વધારે થાય કે ઓછી ઘાવ ગેરો હોય ને તો પી પીડા થાય આપણને પીડા પીડા નથી લાગતી આઈ 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 અર્ધમ એકદમ બ્લાઇન્ડ છે કે ભાઈ જો પકડાશે નહીં ને તો એનો ભાવ નહીં બહુ ગજબ છે કારણ કે પુણ્ય ભાવ કરે ને તો સારું લાગે પાપ કરે તો ખરાબ લાગે પણ પુણ્ય પાપનો બાપ મિથ્યા તો તમે જતા નથી બોલો તમે આદમી કેટલી સર્જરી કરી અરે કેટલા પેશન્ટ ને ઠીક કર્યા આ આ કરતી વખતે પણ જાગૃતિ રહી જાય બોલતી વખતે જાગૃતિ રહી જાય આ જડની ક્રિયા ચાલે છે પરંતુ હું એનો જ્ઞાતા જ્ઞાતા ને જ્ઞાતા માનું હું કરતા છું જ નહીં પર દ્રવ્ય નું પડવન મારી ઈચ્છા અનુસાર મારા વિકલ્પ અનુસાર ચાલતું જ નથી થતું જ નથી તું જેટલો કરતા જો સમજી લો જેટલો તીવ્ર મિથ્યાત્વ જેટલું તીવ્ર અજ્ઞાન જેટલી તીવ્ર શરીરમાં આ શક્તિ જેટલી તીવ્ર અનુકૂળતામાં આ શક્તિ છે ને આટલી નાનકડી પ્રતિકૂળતા આવશે ને જીવ મળી રહી છે સમજાયું જેટલી અનુકૂળતામાં આસક્તિ છે ને સગવડતામાં આસક્તિ છે ને સુબુદ્ધિ છે ને રાગ બુદ્ધિ છે ને સમજાય છે પ્રિય લાગે છે ને ઈષ્ટ લાગે છે ને એના વગર નહીં ચાલે ને બોલો એવું જ્યાં છે ત્યાં જરાક પણ પ્રતિકૂળતા આવશે ને જીવ બને છે કેમ કારણ કે અપાર અનુકૂળતામાં એના આસક્તિ છે તો જંગલમાં કઈ કરે મુનિ કેવી રીતના બનશે ઉપસર્ગ પૈસા કેવી રીતના સહન કરશે બોલો કહેવા માટે તો કેટલું બધું છે તમે આપણો થઈ ગયો બાકી લેજો બહુ ગહેરાય વેસે મોહ અથા અત્યંત મોહ અથા 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 એટલે અર્થાત અથા અત્યંત ગહેરા છે જેસે ફોડે છે પીપ ખૂન આદિ કા ગમન હોતા હૈ ખૂન પીપ આદિ બહેતે રહેતે હૈ વેસે મોહ સે ભી મોહ સે ભી मोह से भी नरक आदि गति की प्राप्ति होती रहती है नरक आदि माँ मूल तो निगोध मिथ्यात्म पर निगोध गमे के थ्रू आप त्रस पर्याय में पुण्य कमाई हुए थे अगर मिथ्यात्म न भाव न था सम्यक कभी प्राप्ति न थी तो निगोध में जवा अगर समय आ गयो ये बद्दू पुण्य ये बद्दू पुण्य ये बद्दू साता ये बद्दू असाता पाप में कन्वर्ट थी जैसे जीव निगोध में चाले તમે કે પુણ્ય ભાવ ક્યાં ગયા આ પુણ્ય બંધ ક્યાં ગયા આ પુણ્ય કર્મ ક્યાં ગયા એનું શું એને કોઈ હેલ્પ ના કરી નહીં જ્યાં સુધી મિથ્યાત્મનો ભાવ નહીં થાય ને ત્યાં સુધી કોઈ તને મદદ નહીં કરે કોઈ સુખી નહીં કરે અને કોઈ નિગોધમાં જવાથી નહીં બચાવી શકે અને સમ્યક થયું ને તો નિગોધ તો બહુ દૂર નરક ગતિ કિરિયન ગતિ કુગતિ દરિદ્રપણું બધું ખતમ બધું ખતમ આજે આપણને છે ને જેવી આપણને છે ને જેવી જોઈએ ને એની મહિમા સમ્યક્ત્વ ની નથી આવતી, આત્મદર્શન ની નથી આવતી, આપણને અંદરથી નથી લાગતું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનંત સુખ અનંત શાંતિ અનંત ગુણ અનંત અનંત શક્તિ થી વિદ્યમાન અંદર માં વસ્તુ છે અને હર સમય મારી પર્યાય માં હર સમય દર્શન દઈ રહ્યો છે, પણ એક સમય મને દરકાર નથી થઈ ગયો એના દર્શન, એનો ભીરો નથી લાગતો, એ અનુભવ ની અંદર માં કોતમૂલતા નથી લાગતી. કેવો હશે અનુભવ, કેવી હશે નિર્દ્ર દશા, કેવી હશે શાંતિ, કેવી હશે સંકલ્પ વિકલ્પ રહી પણ નથી, એક વેદન માત્ર શાંતિ નું વેદન, અતિન્દ્રિય આનંદ, અપૂર્વ આનંદ, પૂર્વ માં ક્યારે પ્રાપ્ત ન થયેલું એવો આનંદ. કારણ કે હરેક જીવ ને સુખ જોઈએ છે, સુખ માટે પ્રયત્ન કરે છે, પણ હરેક પ્રયત્ન ખોટા છે. જે પ્રયત્ન કરવાનો છે અને કરવાનું શું છે, ખાલી સ્વીકાર કરવાનો છે કે તું ભગવાન છો, તારું સુખ તારામાં છે, તારું સંઘર્ષ તારામાં છે, તારી પ્રભુતા તારામાં છે, તારું અનાદિ અનંત પણ તારામાં છે. તું જન્મતો નથી, તું મરતો નથી, તું શરીર થતો નથી, તું પરનો કઈ કરતો નથી. આ બધા સંયોગો એક મેળો છે, ખતમ થઈ જશે તો યા તો તું ચાલ્યો જશે તો આ બધા ચાલ્યા જશે, ત્રીજું કોઈ ઓપ્શન નથી. મીનાબેન સમજાય છે, વિધિબેન ખ્યાલ આવે છે? હવે આપણને એમ થાય ને બાળક, મારું બાળક, મારું, હવે આ મારું એ ખતરનાક. બાળક નો સહયોગ હોવો એ વાંધો નહીં, છંદો જ્યાં રાણીઓ નો સહયોગ હોય છે જ્ઞાની, પણ મારા પણ નથી આવતું, મારા પણ તોડવું પડશે, હું પણ તોડવું પડશે. અને ક્યારે તૂટે, જયારે પોતામાં હું પણ થશે ત્યારે, પોતામાં હું પણ થશે ત્યારે તૂટશે. જો ખૂન પીપ આદિ બેઠે રહેશે એટલે મોં પ્રાપ્તિ હોતી રહેતી, જૈસે કોળા કષ્ટ ઉત્પન્ન કરતા હૈ, જૈસે મોહ આકુલતા ઉત્પન્ન કરતા હૈ, જૈસે કોળા ખૂન આદિ કે ત્યાગ ઓર ઘી આદિ લગાને સે મિટ જાતા હૈ, હવે એનો ઉપાય પણ બતાવ્યો, તથા ચમડી રૂપ સ્વાભાવિક અવસ્થા કો પ્રાપ્ત હોતા હૈ. ઉપાય કરશું તો નોર્મલ થઈ જશે ને પાછી, બરાબર છે ને? વૈસે મોહ પર દ્રવ્યો કે ત્યાગ છે. હવે ત્યાગ પર દ્રવ્યો કે ત્યાગ છે ને સમજો, પર દ્રવ્ય ના મમત્વ કે ત્યાગ છે. અને બહુ ગજબ લાઈન બધા સાથે વાંચો, નિજ સ્વરૂપ જાતિ કે, બોલો, નિજ સ્વરૂપ જાતિ કે ગ્રહણ સે શુદ્ધ હોતા હૈ, અર્થાત મોહ કા નાશ હોતા હૈ, ઓર સમ્યક્ત્વ રૂપી સ્વભાવ કી પ્રાપ્તિ હોતી હૈ. પોતાના ઘરમાં આવવું એટલે સમસ્ત પર ઘર થી નિવૃત્તિ, પોતામાં પ્રવૃત્તિ અને સમસ્ત પર ઘર થી નિવૃત્તિ નો કાર અલગ અલગ છે કે એક જ છે? અરે બોલો જલ્દી, પોતાના ઘરમાં પ્રવૃત્તિ થઈ, પોતાના ઘરમાં આવ્યો તો બીજા બધા ઘરનો દહ ત્યાગ થઈ ગયો કે નહીં? પોતાના ઘરનો અંદરમાં ગ્રહણ થયું કે નહીં? તો ગ્રહણ, બોલો, ગ્રહણ પૂર્વક ત્યાગ, એકના ગ્રહણમાં અનંતનો ત્યાગ, એક અસ્થિમાં અનંતની નાસ્તિ, એક ને ઉર્જ કરશે તો અનંત ગુણ થઈ જશે, એક ને ગોળ કરશે તો અનંત ઉર્જ થશે, અને અનંત ઉર્જ થશે તો અનંતાનું વંદી પાપ લાગશે, અને અનંતાનું વંદી પાપ લાગશે તો અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડશે, અને એક ને ઉર્જ કરશે તો અનંત સંસારનો અભાવ થશે. એક ને ઉર્જ કરતા પણ તને અનંત જ મળવાનું છે, પણ અનંત સુખ મળશે, અને અનંત ને ઉર્જ કરતા અનંત દુઃખ મળશે. તો એક ને ઉર્જ કરવું કે અનંત? તમે પહેલા એક એટલું બધું બોલી જાઓ, પછી એમને વિચારવાનો ટાઈમ ના આપો, પછી એમ શું કરીએ? પણ છે કે નહીં બોલો? એક ને ઉર્ધ્વ કરવામાં, એક બોલો સ્વયંવરમાં કેટલા બધા આવે ને રાજાઓના દીકરાઓ, બધાને ઉર્ધ્વ કરે? અરે પહેલા તો કરશે, અને પછી જયારે વર મારા નાખવાનો સમય આવશે ત્યારે બધા નાખશે. ધ્યાન તો બધાનું કર્યું? અરે બોલો, પરિચય તો બધાનો કર્યો કે નહીં? જ્ઞાન બધાનું કર્યું કે નહીં? પરંતુ ઉપાધ્યાય બુદ્ધિ બધામાં, નાના બધામાં, બોલો, બધા આવ્યા છે. શું કામ નારાજ કરો? બધાના ગળામાં વરમાળા નાખી દો, એવું થોડી હોય? વરમાળા તો એક ના ગળામાં, જ્ઞાન બધાનું. પછી બીજા બધા સાથે વિનય વિવેકથી વાત કરશે કે નહીં? એને જાણશે કે નહીં? એનું આદર કરશે કે નહીં? સમજાય છે? પરંતુ ઉપાધ્યાય બુદ્ધિ એ અંદરથી ઉછળી રહી છું, અમે સમજાય ને? પ્રસન્નતા એટલી થઈ છે કે આ ગુરુદેવ શ્રી ન મળ્યા હોત માતાજી ન મળ્યા હોત, કૃપાળુદેવ ન મળ્યા હોત, આવા આચાર્ય ન મળ્યા હોત, તમને શું કહેવા તો ઇતિહાસ કેવા બેસું ને. કહે ને કે હમણાં જ પોડકાસ્ટ સાંભળ્યું ઉત્તમચંદજીના દીકરાનું, શું ગજબ પ્રેરણા મળી, શું ગજબ ગઠબંધનમાં હમણાં થયું. એમને કીધું જે લેતા હતા ને ઇન્ટરવ્યુ, એને કીધું ઇનકે ઘર મેં 22 જીનવાની કી અલમારી આ કેટલી અલમારી સમજાય છે ને, 22 કબાટ, 22 જીનવાણી ના કબાટ છે. બોલો આપણે ઘરમાં આપણે રહીએ અને પછી જીનવાણી ને કબાટ કરીએ, અહીંયા તો કઈ જીનવાણી રહે છે ને આપણે રહેવાનું છે, સમજાય છે. એ જીનવાણી 8000 તો પુસ્તક ગ્રંથો, કેટલી લિપિબદ્ધ તારપત્ર ની કોપીઓ, અને કેટલું આમ કે ને કે આમ જીનવાણી, કારણ કે ઘરમાં માતા હોય ને, જીનવાણી માતા, માતા હોય ને તો પુત્ર ને કોઈ ડર ન હોય. માતા શું કરે, પુત્ર ને સુરક્ષિત રાખે, પુત્ર ની સુરક્ષા કરે. એવી રીતના જીનવાણી માતા ખરેખર ઘરમાં છે ને, 4 વસ્તુ કાઢી નાખી પણ એક જીનવાણી ઘરમાંથી ન કાઢી. બહુ 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 દુઃખદ અંદરમાં પીડા થાય ત્યારે લોકો અહીંયા આવીને જીનવાણી મૂકી દે, કે પણ નહીં મૂકીને ચાલ્યા જાય. અરે કેવો પાપનો બંધ થતો હશે બોલો. અરે ઘરની બીજી વસ્તુઓ કાઢો પણ જીનવાણી માતાને ઘરમાંથી ક્યારે નહીં કાઢે. 4 વસ્તુ ઓછી કરીને જીનવાની ઘરમાં લાવ, કારણ કે આ માતા હશે ને તો ક્યાંય ક્યાંય તું દુઃખી નહીં થાય. એવું તો ઘણું બધું છે બાકી. જૈસે કોડા અપને શરીર મેં ઉત્પન્ન હોને પર ભી અપને કો દુઃખદાયક હૈ, વૈસે મોહ અપને હી અસ્તિત્વ મેં ક્યાં થાય છે. અમારી પણ મોહ છે, મેં પહેલા આખું આખી પહેલા પહેલા કઈ અમારી પણ મોહ છે. ક્યાં છે એનું અસ્તિત્વ, મોહ નું અસ્તિત્વ ક્યાં છે, જલ્દી બોલો. આત્મામાં એક સમય ની ભૂલ છે, એના સામે તું ભૂલ વગર નો ભગવાન જોયે તો ભૂલ વગર નો ભગવાન તો અનાદિ અનંત મોહ થી રાગ થી ઉદય થી સહયોગ થી રહીશ જ્ઞાન સુખ શાંતિ વિતરાવતા પ્રભુતા આદિ અનંત 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 ગુણો નો ગોદામ, શક્તિઓ નો સંગ્રહાલય, વિજ્ઞાન ધન સુખ શાંતિ આનંદ નો પિંડ અંદર માં એ તત્વ તારું ભરેલું છે. ખાલી નજર કર તો તારી પર્યાય માં એમાં ભરેલા આનંદ ની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. મોહ ને બગાડવો પડશે નહીં, અજ્ઞાન ને બગાડવો પડશે નહીં, અને ભાગ્યા વગર રહેશે નહીં, અને સમ્યક્ત્વ ની ઉત્પત્તિ થયા વગર રહેશે નહીં. જૈસે મોહ અપને હી અસ્તિત્વ મેં પ્રગટ હોને પર ભી આકુલતા ઉત્પન્ન કરતા હૈ, અત પ્રયત્ન પૂર્વક ક્યા હૈ મોહ કે નાશ કા પ્રયત્ન, સુનના સુનાના શુભાવ. મોહ કે નાશ કા પ્રયત્ન ક્યા હૈ, તત્વ નિર્ણય, નિર્ણય અને વિચાર વગર મોહ ના મૂળિયા નહીં હવે. સાંભળવા ને સમરવા સમરાવાથી મોહ ના મૂળિયા નહીં હવે, નિર્ણય અને વિચાર થી મોહ ના મૂળિયા હવે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે. અત મોહ અપને અસ્તિત્વ મેં પ્રગટ હોને પર ભી આકુલતા ઉત્પન્ન કરતા હૈ, અત થોડા થોડા પ્રયત્ન કરના ચાહીએ. બોલો તીવ્ર તીવ્ર પુરુષાર્થ, પ્રયત્ન પૂર્વક ઉપાય, બધા ઉપાય પર વિચાર કરજો. ઉપાય ડોક્ટર કહે છે કે ભાઈ મસલ ફૂલ થઈ ગયું છે ને, ઉપાય કરકે ઇનકા નાશ કરના છે. ડોક્ટર શું કહે છે, મસલ ફૂલ થઈ ગયું છે, એનો ઉપાય શું છે. ડોક્ટર કહે છે એનો ઉપાય છે ખાલી એક્સરસાઇઝ, અને સામે કહે છે નહીં નહીં તમે દવા આપો, નહીં હું આ ખાઉં, નહીં હું આ કરું, નહીં આ દવા લો, આ દવા લો, આ કરું, આ કરું, આ કરું. અરે ભાઈ ઉપાય કહીએ છે ને કે ખાલી એક એક્સરસાઇઝ કર, હવે એને છોડીને બીજા 17 ઉપાય કરે તો થાકી ગયા, સમજાય છે. એને છોડીને 17 ઉપાય કરશે તો એવી રીતના કહે છે કે મિત્યાત્મા નાશ નો ઉપાય શું છે. તું તારા સ્વભાવ સન્મુખ જો, અને આ કહે ને પૂજા કર, હું આ કરું, દાન કરું, હું આ કરું, હું આ કરું, હું આ કરું, આ કરું, આ કરું, આ કરું. હવે જે ઉપાય થઈ જઈને ઉપાય માં લાગશે તો મોહ નો અભાવ. બોલા એ પ્રતિજ્ઞા લો કે મોહ નો અભાવ કરીને, સમ્યક તો પ્રાપ્ત કરીને, કાંઈ નહીં તો શ્રદ્ધા નો સંસ્કાર રેડીને આ ભાવ માંથી જશે. શ્રદ્ધા નો સંસ્કાર કે હું જાણું છું, હું અકર્તા છું, હું જાણનાર છું, હું પ્રભુ છું, હું વર્તમાનમાં ભગવાન છું. અરે અશુદ્ધતા છે તો કહી આય, પર્યાયમાં, કમજોરી છે તો પર્યાયમાં, ઉદય આવે છે તો કર્મમાં, સંયોગ નો વિયોગ થાય છે, ઉત્પાદ નો વ્યય થાય છે, જન્મ નો મરણ થાય છે, પણ હું જન્મ મરણ થી ઉત્પાદ વ્યય થી સંયોગ વિયોગ થી રહીત એક શુદ્ધ પરમ પવિત્ર અનાદિ અનંત ધ્રુવ ત્રિકાળ સિદ્ધ સમાન કારણ પરમાત્મા અકર્તા જાતા પ્રભુ વર્તમાનમાં દેહ રાગ અશુદ્ધતા કમજોરીની વચ્ચે હું પરિપૂર્ણ આત્મા છું એવી શ્રદ્ધા આપણા બધાની થાય એવી મંગળ નિજ નિધિ નિજ મે અને કાલ્પનિક બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીવાની માતનો આ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સાનુભૂતિમય વિચાર દિગંબર જૈન.